તારીખ 9/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 654 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 404
ભૂતિ દર્શનમાં 654મો પ્રશ્ન છે. પાન 358 બધાને લાગુ પડે એવો પ્રશ્ન છે. પરમા મહત્તા અને કુટુંબ પરિવારમાં મમતા થઈ જાય છે. વિચાર કરીએ તો પણ તે ભાવ તૂટતા નથી, અથવા તે ભાવ અવારનવાર દેહમાં આવે ને એ ભાવ અવારનવાર થયા કરે છે, મટતા નથી. તો શું કરવું? પ્રશ્ન તો બરાબર છે. મુમુક્ષુની ભૂમિકાનો સમાધાન, ઉદય ભાવ છે એ બધા શું છે? ઉદય ભાવો છે. તેવા પ્રકારના કર્મ બાંધીને જીવ આવ્યો છે, એટલે એવા ઉદયોની વચ્ચે એની સ્થિતિ છે, એવા સંયોગોની વચ્ચે સ્થિતિ છે. અને એ પ્રકારના કર્મો અંદર ઉદયમાં આવે છે, જીવ એમાં જોડાય છે. ઉદય ભાવ છે તે જો આત્માની લગ્ન અંદર લાગે તો તૂટે, વિચારથી ન તૂટે. શું કહેવું છે? આત્માને બે સ્થાન છે બેસવાના. એક સ્વર્ણ, એક પરના સ્થાને તો અનાદિથી બેઠેલો છે. અઘરી વાત એ છે કે સ્વરૂપ ગુપ્ત છે, ઓળખાણ નથી સ્વરૂપની. અને સ્વરૂપ ગુપ્ત છે અને સ્વરૂપ ઉપર બેસવાની કોઈ પરિસ્થિતિ નથી. જ્ઞાનીને તો સ્વરૂપનો પોતાનું ઘર જોયેલું છે, ઘરનો રસ્તો જોયેલો છે અને ઘરમાં ઘરનો આશ્રય લે છે. મુમુક્ષુને શું કરવું? તો મુમુક્ષુને જે સ્વરૂપની ઓળખાણ નથી, છતાં પણ મારે એની ઓળખાણ કરવી છે અને ત્યાં આશ્રય લેવો છે, એને લગ્ન લાગવી જોઈએ. એ તો ભૂમિકામાં કરી શકે છે ને, સ્વરૂપનો આશ્રય ન થઈ શકે. પણ આશ્રય થવા માટેના પરિણામ તો તીવ્ર થવા જોઈએ કે ન થવા જોઈએ? અને તો આશ્રય થાય કે એમને આશ્રય થાય? ધરતી તો થવાનું નથી. એટલે જેમ સ્વરૂપ આશ્રિત પરિણામ અનુદય ભાવ છે, તેમ સ્વરૂપનો આશ્રય કરવાની લગ્નના પરિણામ પણ અનુદય ભાવ છે. કેમ કે એવો કર્મ એને નથી બાંધ્યો. સ્વરૂપની લગ્ન લાગે એવું તો કર્મ બાંધ્યું નથી, એ કર્મના ઉદયમાં જોડાણો છે એમ કહી શકાય. તો કર્મના ઉદયમાં તો ક્યાં જોડાણો છે? કે કુટુંબ પરિવાર ને પર પદાર્થના મહત્વમાં. ત્યાંથી ખસે અને પોતાના આત્માની લગ્ન અંદર લાગે તો એ બધા વિચાર, તો એ બધા પરિણામ તૂટે. વિચારથી નહીં તૂટે, ખબર પડે સત્સંગે. સત્સંગ યોગે ખબર પડશે કે આ મારા કુટુંબના પ્રતિબંધના પરિણામો છે, મને હજી મારા સંયોગો સારા થાય એની મહત્તા આવે છે, મારા સંયોગો નબળા પડે એનો મને અણગમો આવે છે, નથી ગમતું. શું આ બરાબર નથી થતું, આવું થાય છે તે બરાબર નથી થતું, એવા વિચાર આવશે. સત્સંગમાં આવે છે એટલે એવા વિચાર આવશે, સત્સંગમાં ના આવે એને તો એવા વિચાર પણ ના આવે, એ તો દોડ્યો જ જાય ઉદય ભાવમાં. પણ સત્સંગની અંદર આવા વિચારો આવે કે આ ઠીક નથી થતું, છતાં એ પરિણામ આવ્યા કરે છે. અને એ પરિણામ આવે છે એને પોતાને સતાવે છે એવું પણ એને પોતાને લાગે છે, ત્યારે એમાંથી આ પ્રશ્ન ઉઠે છે. પરિણામ આવે છે એટલું નહીં, પણ એ પરિણામ આવે છે એ સતાવે છે, એનો અનુગમો છે, ત્યારે એમાંથી આ પ્રશ્ન ઉઠે છે કે આને તોડવા કેવી રીતે. ત્યારે કે તમને તારા આત્મકલ્યાણની લગ્ન લાગે, આત્માની લગ્ન લાગે એટલે આત્મકલ્યાણની લગ્ન લાગે તો એ પરિણામ તૂટશે, બાકી સામાન્ય વિચારથી એ પરિણામ નહીં તૂટે, નહીં મટે. પછી આગળ જે આગળ વધીને જ્ઞાયકને ઓળખે આત્મકલ્યાણની લગ્ન લાગ્યા પછી મુમુક્ષુતામાં આગળ વધે અને પોતાના સ્વરૂપને ઓળખે, ઓળખે એટલે એ બાજુનું આકર્ષણ થાય. આત્મ સ્વરૂપ એવું છે કે ઓળખે તો આકર્ષણ થયા વિના રહે નહીં. ઓળખે અને ઉદય ભાવથી જુદો પડે કે હું જ્ઞાયક છું, ઉદયને અને મારે ખરેખર સંબંધ નથી. હવે ત્યાં તમને એ શીખામણ મળે પણ સંબંધ તોડો કેમ, સંબંધ રાખતા નથી. સંસાર તો એવો છે. સ્વરૂપને ઓળખે અને ઉદય ભાવથી જુદો પડે કે હું તો માત્ર જ્ઞાયક એટલે જાણનાર તત્વ છું, આ સિવાય જાણવા સિવાય આગળનું કોઈ કામ કરવું એ મારા અધિકારનો વિષય નથી, અધિકાર બહારની વાત છે અથવા મારા કાર્યક્ષેત્રના બહારની વાત છે. આ મારું સ્વરૂપ નથી ત્યારે વાસ્તવિકપણે તૂટે છે, એટલે પછી તો સ્વરૂપનો આશ્રય થાય ત્યારે વાસ્તવિકપણે તૂટે છે. લગ્નમાં શું થાય છે, મોડા પડે છે, સર્વથા એનો અભાવ થાય એવું ન બને. મુમુક્ષુની ભૂમિકામાં પ્રતિબંધ છે એ મોડા પડે છે, અને મોડા પડે તો જ તૂટે, બળવાન હોય ત્યાં સુધી તૂટે નહીં. એટલે મળા પડે તે ભૂમિકાનું પર્યાપ્ત કાર્ય થયું, ભૂમિકાનું કામ બરાબર એને પૂરું કર્યું. ત્યાર પહેલા ઉદય ભાવ ભલે હો અને પોતે વિચાર પણ કરે, પરંતુ માત્ર એકલા વિચારથી નહીં, પુરુષાર્થ કરે તો ઉદયનો રસ મંદ પડીને તૂટી જાય. ચોખ્ખે ચોખ્ખો માર્ગદર્શન છે, રસ ઉપર આવે છે. સારવાર
વિચાર
અને પ્રયાસ બે વચ્ચે પુરુષાર્થ એટલે અમલીકરણ કરવું, પુરુષાર્થ એટલે જે વાત સમજમાં આવી છે એનો અમલ કરવા માટેનો જોર આવવો, અમલ કરવા માટેનું બળ આવવું, એનું નામ પુરુષાર્થ. કેમકે સમજો ત્યાં સુધી એ જે પુરુષાર્થનો તબક્કો નથી, પણ એને પોતાના ઉદયમાં પરિણમનમાં લાગુ કરો ત્યાં પુરુષાર્થનો તબક્કો શરૂ થાય. જોવું કે આમાં મારા પણ કેમ લાગે છે. પછી એવી જ રીતે સુખ બુદ્ધિ નો પ્રયોગ થવો જોઈએ, એવી જ રીતે કર્તા બુદ્ધિ નો પ્રયોગ થવો જોઈએ, ભૂતા બુદ્ધિ નો પ્રયોગ થવો જોઈએ, બધા પ્રયોગ થવા જોઈએ. બધા ઉદયના કાળમાં બધા પ્રયોગ થવા જોઈએ. પ્રયોગ વગર કોક સંજ્ઞામાંથી જ ન નીકળે. પેલા તો અમલીકરણમાં ન આવે, પ્રયોગમાં ન આવે તો ઓક સંજ્ઞામાંથી જીવ ન નીકળે. ઓક સંજ્ઞાનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય પ્રયોગમાં આવવું, તે એ સિવાયનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ બીજો ઉપાય નથી. ત્યાગ કરવો તેનો ઉપાય નથી. પૂજા કરે, ભક્તિ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શાસ્ત્ર વાંચે, પછી ત્યાગ કરે, દયાદાન જપ તપ યાત્રા કરે, એ કઈ ઓક સંજ્ઞામાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય નથી. જે સમજણ આવી એને લાગુ કરે, પરિણામ પ્રયોગમાં મૂકે, એની પ્રેક્ટિસ ચાલે તો જ ઓક સંજ્ઞામાંથી નીકળે. હવે શું છે કે અનુભવ થયા પહેલા, ત્યાર પહેલા, એટલે વાસ્તવિકપણે એ ભાવો તો અનુભવ થતા મળશે. એ પહેલા ઉદય ભાવ ભલે હો, એ પહેલા ઉદય ભાવ પ્રતિબંધના ઉદય ભાવ હોય. ઉદય ભાવ તો પછી રહેવાના છે, પણ આ તો પ્રતિબંધક ભાવ તો તૂટી જાય છે. તે પહેલા ઉદય ભાવ હો, એનો પ્રતિબંધ હો, એનો વિચાર પણ પોતાને આવે, એને વિચાર કરે એટલે વિચાર આવે, પરંતુ એકલા વિચારથી નહીં મટે. માત્ર વિચાર આવવાથી નહીં મટે. ટુ ધી પોઈન્ટ, બહુ સ્પષ્ટ માર્ગદર્શન છે. માત્ર એકલા વિચારથી નહીં, પુરુષાર્થ કરે તો, આ પુરુષાર્થ એટલે પ્રયોગ કરવો છે, ઉદયનો રસ મંદ પડીને તૂટી જાય. પ્રયોગમાં રસ તૂટે છે, આ બાજુ પરિણામમાં રસ તૂટે છે પ્રતિબંધક ભાવોનો, આ બાજુ દર્શનનો રસ તૂટે છે, અનુભાગ તૂટે છે, એ મળો પડે છે, અને બીજી બાજુ પોતાના પ્રયોજન માટેની જ્ઞાનની નિર્મળતા વધે છે. એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં ત્રણેની અંદર ફેરફાર ચાલુ થાય છે. એ ફેરફારને પાત્રતા કહેવામાં આવે છે. એ ત્રણેય ગુણોના ફેરફારને એક શબ્દમાં કહીએ તો પાત્રતા એમ કહેવામાં આવે છે. આ બધું સારભૂત નથી. જેનો જેનો મને પ્રતિબંધથી વિચાર આવે છે, મારામાં હું જોડાઉં છું, જે જે ઉદયમાં પ્રતિબંધક મારે, એના માટે અસારપણું ભાસવું આ સારભૂત નથી. સારભૂત નથી એમાં બે ભાવ છે, કે ખરેખર મારા સુખનું કારણ નથી, એથી મને કદી સુખ મળવાનું નથી, મારો ભ્રમ છે, આ સુખ માટેનો મારો ભ્રમ છે. એ તો સારમાં સુખ પણ જોયું. બીજું કે મને એનો આધાર પણ કદી મળવાનો નથી, આધાર લેવાના મારા પરિણામ છે એ પણ મને દુઃખદાયક નીવડવાના છે. કેમ કે આધાર મને મળ્યો છે એવું જયારે હું માનીશ, ત્યારે એ આધાર નહીં રહે ત્યારે એનો ફટકો પડ્યા વગર. એનાથી જોડાવાનું થાય છે, એને આ પ્રકારના પ્રયત્નથી એને ભાષે કે અસારભૂત છે તો રસ મળો પડે. જે રસથી જોડાય છે એ રસ છે એ તૂટે, પરિણામ સુધી નહીં તૂટે, પરિણામનો રસ પહેલા તૂટશે. એ પરિણામ તૂટવાનો ક્રમ છે. પરિણામ તૂટવાનો પ્રક્રમ શું કે પહેલા એનો રસ તૂટે ને પછી પરિણામ તૂટે. સીધા પરિણામ કોઈને તૂટે નહીં, ગમે તે કરે તો ના તૂટે. આ બધું સારભૂત નથી, સારભૂત મારો આત્મા છે. એક જ સુખ નિધાન છે, સુખ મળશે તો એમાંથી, એ જ આશ્રય સ્થાન છે, વિરામ સ્થાન છે. એ સિવાય બીજું કોઈ મને આધાર નથી. મારો આધાર હું પોતે જ. આ બધું નિસાર છે એવો અંદરથી નિશ્ચય આવે. આગળ પછી ભાષે અને ભાષણ પૂર્વક નિશ્ચય આવે, નિર્ધાર આવે. બે ત્રણ વાત બેન સર મુદ્દાની કરે છે. એક તો તને ભાસવું જોઈએ, એટલે લાગવું જોઈએ, ફીલ થવું જોઈએ. માત્ર વિચારથી કામ નહીં થાય. વાસ્તવિકતાને જોઈએ તો તમને એવું સમજાયું છે. જ્યાં સુખ ભાઈશું ત્યાં વાસ્તવિકતાને તપાસે તો સમજાય એવું છે કે સુખ મળ્યું કે ન મળ્યું. મળ્યું હોય તો સુખનો પ્રયત્ન છોડી દે, સુખનો પ્રયત્ન કરે છે માટે મળ્યું નથી. સ્પષ્ટ વાત છે. એક નિશ્ચયની વાત કરે છે, ભાસવાની વાત કરે છે, નિશ્ચયની વાત કરે છે, રસમંદતાની વાત કરે છે, પરિણતિની વાત કરે છે. ત્રણ ચાર મુદ્દાની બહુ સરસ વાત આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં એની છણાવટ એમને ઘણી કરી છે. ગુરુદેવે એટલી મુમુક્ષુની ભૂમિકાની છણાવટ નથી કરી જેટલી બેનશ્રી કરે છે. એનો અર્થ શું? મુમુક્ષુને વધારે જરૂરી તો એ છે, એટલે એમને એ વાત દેખાણી છે. કેટલાક જ્ઞાનીઓની યોગની દશા એવી હોય છે કે નીચેની ભૂમિકાની વાત ન કરી શકે. એમનું લેવલ જ ઉપરનું રહ્યા કરે. જેમ અમુક વિમાનો છે એ નીચા લેવલ ઉપર ઉડે જ નહીં, સીધી ઉપલી સપાટી જ પકડે. કુદરતી દશા એમની હોય છે. એટલે આમ કૃપાળુ દેવે ઘણી આવી વાતો કરી છે, તો એક જગ્યાએ લખ્યું છે, અમારી દશા હાલ મંદ દશાના મુમુક્ષુને યોગ્ય નથી. શું લખ્યું છે? અમારી દશા હાલ મંદ દશાના મુમુક્ષુને યોગ્ય નથી. તો બહુ ઠોઠિયાળ આવે, એની સાથે બહુ વાતચીત ન કરી શકાય, ચર્ચા ન કરી શકાય, એમની દશા કામ ન કરે એવું. એ નીચે આવી જ ન શકે, વિચારે હા એ ચાલે નહીં. પૂછે તો એમની દશામાં એ ફિટ ન થાય, એમાં સમય શક્તિ આપી ન શકે એવું હોય છે. એટલે એમનો એમની દશા જોઈને બહુમાન કરવા યોગ્ય છે. એવું નથી કે ગુરુદેવે આ વાત નથી કરી, બેનશ્રી કરી માટે બેનશ્રી બહુ સારા, એવું નથી. પાછા સોગાનીજી એ નથી કરી માટે એના કરતા આ વધારે સારા. આપણે ત્યાં બધા બુદ્ધિવાળા માણસો બહુ છે આપણા સમાજમાં, એટલે તર્ક વિતર્ક બહુ કરે છે. બેનશ્રી આવું કે છે, કૃપાળુ આવું કે છે, પણ સોગાનીજીને ગુરુદેવ તો કહેતા જ નથી. એમને કાંઈ નહીં ખબર હોય, એ ખબર બધી છે, એ બધા એમાંથી પસાર થયેલા છે, પણ એમ કહેવા માટેની એમની દશા નથી, એનું શું થાય? એ દશાને સમજ તો તમે બહુમાન થયા વિના તર્ક વિતર્ક ઉલટા સુલટા ચાલે તો અભક્તિના પરિણામ થઈ
જાય.
હા મને કરુણા કુલવલા જેવું છે કે મુનિરાજ કરુણા અંગ પાડે છે તો જો ચાલતા પણ જોઈને ચાલે છે, ઊંચી જ વસ્તુ મૂકે તો પણ જોઈને મૂકે, બેસે તો પણ જોઈને બેસે, સૂવે તો પણ જોઈને સૂવે. પણ એટલે બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય જીવોને પણ હિંસા ન થાય, શું ત્રસ જીવોની હિંસા ન થાય એવું એમનું વ્યવહારિક જીવન હોય છે. રહેન સહેન ખાવામાં પણ ત્રસ જીવોની હિંસા ન થાય, બેસવા ઉઠવા હલવા ચાલવામાં બોલવામાં પણ ન થાય. પણ સંઘની પંચેન્દ્ર જીવ તરસ્યો હોય તો પાણી ન પાય. તો પણ એમના કરુણા અંગને સમજવું જોઈએ કે એમની વિતરાગતા વધી ગયેલી છે માટે એમ છે. એ વિતરાગતાને નમસ્કાર છે, પણ ઉલટી બુદ્ધિ ને ઉલટો તર્ક લડાવવો નહીં જોઈએ કે એમની કરુણા ક્યાં ગઈ, એવો ઉલટો તર્ક નહીં લડાવવો જોઈએ. એમની વાણી મુખ્યપણે જ્ઞાનીઓને યોગ્ય નીકળતી હતી. એટલે ગુરુદેવે જે પ્રકાશ કર્યો તત્વનો, એમાં ગુરુદેવનો પણ ઉપકાર છે, અને જેના લક્ષે એમની વાણી નીકળી એનો પણ ઉપકાર છે. કૃપાળુજીનો ઉપકાર તો છે, એમણે આ વાતો કરી, પણ સુભાગભાઈનો પણ ઉપકાર છે કે એમનું હાર્ટ છે, એમનું હૃદય છે, એ ખેંચીને બહાર લઈ આવ્યા. આ બધું નિસાર છે એવો અંદરથી નિશ્ચય આવે તો તે જાતનો રસ ઉતરી જાય. શું કીધું? મુદ્દાની વાત ઉપર આવી કે માત્ર વિચાર આવે છે, કામ નહીં કરે, પ્રયોગ કરવો પડશે, પ્રયોગ એનો પુરુષાર્થ કરવો પડશે, એનો રસ તૂટવો જોશે, અને એ રસ તૂટીને નિર્ધાર થવો જોશે શું, ત્યારે એ પ્રકારનો રસ તૂટી જશે, નિર્ધાર થશે ત્યારે. અંદરથી નિશ્ચય આવે, શું આત્મામાંથી એ નિશ્ચય આવે કે આ બધું નિસાર છે, શું કામનું. ઘઉંનું બિસ્કિટ ખવાય, સોનાનું બિસ્કિટ ન ખવાય, આમ છે. શું કામનું? એક જગ્યાએ કે માણસ સંયોગો પાછળ પરિણામ કરીને જિંદગી ખર્ચી નાખે છે, પણ એ સંયોગો અધૂરા પણ ભોગવતો નથી અને અહીંથી અધૂરા. તો એક માણસ પાસે 1 કરોડ ની મિલકત છે, એમાં 50 લાખ ભોગવતો નથી, પેલા તો એનું આયુષ પૂરું થાય છે. એની મહેનત કરી કેટલી? 1 કરોડ ભેગા કરવાની. 50 લાખ પણ ભોગવતો નથી, વાપરતો નથી, અને આયુષ પૂરું થઈ જાય છે. એ મૂડી અધૂરી પણ ભોગવતો નથી. મૂડી ભેગી કરવાના પરિણામ કર્યા, આત્માને બંધન કર્યું. ચાલો ભોગવામાં બંધન કર્યું ને ભોગવે તો ઠીક છે. ચાલો એને એનું બંધન કર્યું, એનો ઉપભોગ તો કર્યો, એ કર્યા વગર તો વિયો જાય છે. એટલે શું કહે છે કે ફોકટનો મહેનત કરે છે, ફોકટનો મહેનત કરે છે. માણસને જોઈ કેટલું, જરૂરિયાત કેટલી, જરૂરિયાત બહુ અલ્પ હોય છે. આબરૂ ખાતર, માન ખાતર, સમાજના સ્થાન ખાતર, અનેક પ્રકારની કલ્પના ખાતર, સુખની અને જુદી જુદી કલ્પના પાછળ જીવ આત્માને પોતાને ઘણું બંધન કરે છે અને દુર્ગતિમાં ચાલ્યો જાય છે. આ જીવનું અવિચારીપણું છે. શું છે? જીવનું અવિચારીપણું છે. વિવેક કરવો જોઈએ કે ભવિષ્યનું શું, હું શાશ્વત છું, અનંતકાળ રહેવાનો છું, તો મારું જીવન કઈ રીતે, અનંતકાળ પર્યંતનું મારું જીવન કેવી રીતે વ્યતીત થશે, આનો સાંગોપાંગ વિચાર કરવો. એવો અંદરથી નિશ્ચય આવે તો તે જાતનો રસ તૂટી જાય. મહિમા હોય તો મારો આત્મા છે એમ એકલા માત્ર વિચાર કર્યા કરે, પણ અંદરથી નિરસતા ન લાગે તો રસ ન તૂટે. આત્માનો વિચાર કરે, સાંભળ્યું હોય એ પ્રમાણે, એટલે વિકલ્પથી સમાધાન કરે, પણ રસ ન તૂટે. તો આ બધાની પરિસ્થિતિ છે. આપણે પરિણામની ચર્ચા સાંજે થોડી વાર કરીએ છીએ, એમાં એ સ્પષ્ટ વાત છે કે બધો વિચાર આવે છે, આમ થઈ જાય છે, આમ થાય છે, આમ થાય છે, એને સમય સાંભળ્યું છે, એનું સમાધાન કરે છે એમ નહીં. એમ એકલા માત્ર વિચાર કર્યા કરે, પણ અંદરથી નિરસતા ન લાગે તો રસ ન તૂટે. નિરસતા આવી જવી જોઈએ ને એવી કોઈ પરિણતિ થઈ જવી જોઈએ. મારો આત્મા શાશ્વત છે, ખરેખર આ કુટુંબાદી મારું સ્વરૂપ નથી. અહીંયા પરીક્ષા છે. જૈન દર્શન મુમુક્ષુને કુટુંબની વચ્ચે રહીને કુટુંબ પ્રતિબંધ તોડાવે છે, પછી મુનિ દશામાં ત્યાગ કરે છે કુટુંબનો, એટલે સહજ માત્રમાં થઈ જાય છે. મૂળ ક્યાં છે? જે મુનિ દશામાં કુટુંબ પરિવારનો ત્યાગ કરીને જંગલમાં ચાલી નીકળ્યો, એનું મૂળિયું ક્યાં છે? મુમુક્ષુની ભૂમિકામાં કુટુંબ પ્રતિબંધ તોડ્યો છે ત્યાં છે. સત્સંગ તો અનિવાર્ય છે, એમાં તો કોઈ બીજો એનો તો ઉપાય છે જ નહીં. મારો આત્મા શાશ્વત છે, ખરેખર આ કુટુંબવાદી મારું સ્વરૂપ નથી, તેવો સારભૂત નથી અને કાંઈ મહિમાવંત નથી. મૂળમાંથી કાપે છે, મૂળમાંથી જ કિંમત કાપી, તેની કાંઈ કિંમત જ નથી. આ કુટુંબ હોય કે તે કુટુંબ હોય, આની સાથે રહ્યું કે તેની સાથે રહ્યું, કાંઈ નથી. આનંદજીએ તો ગાયું છે કે ભાઈ તમે કુટુંબ વગર એકલો રહી શકે એમ નથી, એવી તારી ભૂમિકા છે. તો તું સાધર્મિકના કુટુંબ વચ્ચે રહીએ. સાચું સરપણ તો સાધર્મિતનું, બાકી બધી જંજાળ રહે, એવું ગાયું છે. જે ઉદયથી જે કુટુંબ મળ્યું છે એ જંજાળ લાગે, અને સાધર્મીઓની વચ્ચે રહેવું એને ઠીક લાગે. એમ પેલા એકાંતમાં ન રહી શકે એવી પરિસ્થિતિ હોય છે ત્યારે આટલો એને સંઘનો ટ્રાન્સફર થઈ જાય છે. તું તોડ દો તમારા કુટુંબ પરિવાર કી મહિમા કો, તોડ દો ઓય આજ્ઞા હૈ.
જે આજે આ કુટુંબ માં રહે છે, હા, કાલે ભૂંડા ના કુતરા ના કુટુંબ માં
રહે, આગમે ત્યારે છે
કુટુંબ ની ફેર બદલી થાય,
કે કુટુંબ ની ફેર બદલી થશે. ત્યાં મમત વાપરશે. તેઓ સારભૂત નથી અને કાંઈ મહિમાવંત નથી. કિંમત ચાલી જવી જોઈએ. જ્યાં સુધી કિંમત છે ત્યાં સુધી પ્રતિબંધ છે, ત્યાં સુધી લગવાડ છે, અંદરથી લગવાડ છે. કિંમત જ ચાલી જવી જોઈએ. એ તો બધું માત્ર કલ્પના બનેલું છે. શું છે કલ્પના? છે આ મારો આ હગો ને આ મારો આ સગો, એ કેવળ કલ્પના સિવાય કાંઈ. વાસ્તવિકતા કાંઈ નથી એની અંદર. કોઈ કોઈના પિતા પુત્રો થયા દીઠા નથી આવે છે. માત્ર તેમ માનીને કલ્પીને આ જીવે પોતાનું અહિત કરવામાં માઠું કરવામાં મણા રાખે નથી. આ પરિસ્થિતિ છે. ફરજ મમત્વ કરવું એનું નામ ફરજ નથી. તમને મુશ્કેલી હોય તો એ તો કોઈને પણ મુશ્કેલી હોય કે એને મદદ કરવાનો ભાવ આવે, એ સ્વાભાવિક છે. પણ મમત્વ ભાવે નહીં, આ મારા ફલાણા છે માટે નહીં, કાયદો એમ કે છે. હા, વિતરાગ દેવ નો કાયદો છે, એવી રીતે વાત છે. અને એમ સમજાવવા જેવું છે કે તમારે પણ મહત્વ પણ આ કરવા યોગ્ય નથી.
આપણે કોઈ રીતે સત્સંગમાં કોઈ બાધા ન પહોંચાડતું હોય, તેમ છતાં આપણા અંદર પરિણામ એમના તરફ જતા હોય, એને આમ લાગશે ને આમ તેમ લાગશે, એને નહીં ગમે ને આ ગમશે, એને કઈ વાંધો નહીં, કઈ બોલતા ન હોય, એવી જયારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે પરિસ્થિતિમાં તો આપણે પ્રતિબંધ છે, કોઈ આપણે બીજું તો કઈ છે નહીં, તો આપણું મમત્વ છે. એવી સ્થિતિમાં આપણે એને આપણા પ્રત્યે મમત્વ છે, એ મમત્વ નો આપણે ફાયદો ઉઠાવીને એને ખબર કે હવે આજે માતા પિતા હોય તો એને આશા શું હોય, આપણે એની કામ એને ખાલી કામ સેવા કરવાની છે. મમત્વ કરવાની વાત નથી અહીંયા, આજે એને 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 અત્યારે એનું શરીર ઘેસ્યું છે ને એને એને કઈ બી કામકાજ પડે આપણે કે ભાઈ તું આ લે તે લે જે કરવું બરાબર, એ કરવું છે આપણે. જે એમાંથી આપણે ભાગી જવું એ મમત્વ છોડવું બરાબર છે કે મમત્વ છોડવું એ અલગ વાત છે, અમારે એ જરા ચર્ચા થાય છે.
કામ કરવું જુદી વાત છે ને મમત્વ કરવું એ જુદી વાત છે. મમત્વ પૂર્વક પણ કામ કરી શકાય ને મમત્વ વગર પણ કામ કરી શકાય.
જ્યારે આપણે એમ લાગે આપણે એની 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 જે નબળાઈ છે આપણામાં મમત્વની, એ નબળાઈનો આપણે ફાયદો ઉઠાવીને આપણે જોર કરીએ છીએ, જ્યારે એવું આપણે લાગતું હોય આપણો કોન્શિયસ બાઈટ કરતો હોય ત્યારે શું કરવું પછી, કારણ કે આપણા પરિણામ ખબર છે કે આપણને જે આપણને આપણા પરિણામ એના તરફ જાય એ આપણો પ્રતિબંધ છે.
નથી ગમતો નું કારણ શું અને નથી ગમતું પાછળ અભિપ્રાય શું, અભિપ્રાય તપાસી લેવાનો.
અમારે શું પરિસ્થિતિ પછી મને મને કોઈ પ્રત્યે મને કોઈ બંધન નથી રહ્યો, બધા બંધન થી મુક્ત કરી દીધો, કારણ કે કારખાના જેવું ગમે ત્યારે સ્કૂટર લઈને આપની પાસે આવું દાવી દીધું, મને કોઈ ના નથી પડતું. એને એમ લાગે છે કે મને પ્રત્યે બંધન છે ટૂંકમાં,
પ્રતિબંધ જુદી વસ્તુ છે, બંધન જુદી વસ્તુ છે. બંધન જ્ઞાનીઓને પણ હોય છે અને અઘાતીનું બંધન તો વિતરાગોને પણ હોય છે. બંધન હોય છે કેમ કે એ પૂર્વકર્મ છે, પૂર્વકર્મનું બંધન હોય શકે છે, એ આપણા હાથની વાત નથી. બંધન હોવું તે આપણા અધિકારનો વિષય, આપણા હાથની વાત નથી. પ્રતિબંધ ન હોવો જોઈએ ને પ્રતિબંધ છોડવો એ આપણા અધિકારનો વિષય છે ને આપણા હાથની વાત છે.
એટલે મને એવો ભાવ નથી હોતો કે હું ઘર છોડી મગજ, કારણ કે મને એવું કોઈ બંધન નથી અને મારા જે પ્રતિબંધના ભાવ જે મને દેખાય એ મારે છોડવા છે, એની મારે મહેનત કરવાની,
એનો પુરુષાર્થ કરો,
એનો પુરુષાર્થ મારે કરવાનો, એટલી મારી સાઈડ ક્લિયર છે. એને ઘર છોડી દેવાની વાત પૂછે છે તો ભાઈ એની સાઈડ એને જોઈ લેવાની રહી.
સવાલ એવું છે કે આપણને કેટલો લગવાડ છે એટલો જ સવાલ છે. ત્યાગ કરવાથી પ્રતિબંધ ન છૂટે, વચ્ચે રહીને પ્રતિબંધ તોડવાનો.
મારા પપ્પાએ મને એ વાત કીધી, અમે જે ચર્ચા થઈ મને કે તમે તમે અહીંથી વયા જશો એટલે મારું મમત્વ તમારા પ્રત્યે છૂટી જશે, તમારું મારા પ્રત્યે છૂટી જશે એવું નથી.
તો શું છે મારા પણ છે એ બધું કલ્પનાથી, માત્ર કલ્પનાથી માનેલું છે
બરાબર,
એવી જાતનું અંદર થી વૈરાગ્ય આવવો. આમ વાત છે, નિરસતા અને વૈરાગ્ય પોતાને અંદરથી આવવું જોઈએ કે આ મમત્વ કરીને મારે મારું અહિત કરવું નથી, બાકી સર્વિસ રેન્ડર કરવી પડે એમાં કાંઈ વાંધો નથી, એનાથી કોઈ નુકસાન થવાનું નથી, સેવા આપવાથી કોઈ નુકસાન થવાનું નથી, મમત્વ કરવાથી ઘણું નુકસાન થાય.
એટલી જો જાગૃતિ રાખી લઈએ તો એમાં આપણે પ્રતિબંધ છે કે આપણે કઈ સેવા આપવાથી ભાગ્ય છે ભાગતા નથી ને, એ ચેક કરવા માટે આપણે હા વાંધો નથી ને.
હા બરાબર છે, ઇસલી આગ્રા સે ભક્કર કે ઇધર આ ગયે
સત્સંગ,
કેટલું બંધન તો રહેવાનું,
બાકીનું
સંસારનું કેટલું બંધન તો રહેવાનું. એનું કૃપા ઉદય વેપાર કરે છે, દુકાને જાય છે, કઈ એમને ગમતી વાત છે કઈ, પણ દેવું ચૂકવે છે. દેવું તો પોતાનું કરેલું છે, એ ચૂકવવું પડે. ચૂકવવું પડે એ બીજી વાત છે, અને પોતાને રસ આવે એ બીજી વાત છે. પોતાનો પ્રતિબંધ છે, પોતાના કુટુંબીજન પ્રત્યેના સ્નેહ ને લઈને જે કઈ પરિણામ થાય. પણ એ તો બાહ્ય કાર્યો નો વિષય છે કે સત્સંગ નો વિષય છે? શા કારણે સત્સંગ ની બાબત માં સ્પષ્ટતા કરવી જોઈએ. મારું જે આત્મકલ્યાણનું સાધન છે એને હું ગૌણ કરી શકું એમ નથી. બીજામાં તમે કહો તો રૂપિયાની જગ્યાએ 1.25 રૂપિયા દેવા હું તૈયાર છું. મારી તૈયારી છે, એમાં કઈ વાંધો નથી. સેવા તમે માગો 1.75 રૂપિયા 1.25 રૂપિયો એનો વાંધો નથી. છૂટવા માટે શું
ત્યાંથી છૂટી જતા સત્સંગ વધારે મળે એવું હોય તો શું કરવું?
આપણને સત્સંગ તો સત્સંગના ટાઈમે મળે જ છે. અચ્છા, એ સિવાય વધારે સત્સંગ આપણે કરવા હોય તો એ અંગેની વ્યવસ્થા વિચારીને ડિમાન્ડ કરવી જોઈએ કે ભાઈ આટલો મને થોડો વધારે સત્સંગ જોઈએ છે, મને જરૂર લાગે છે. એમાં બાધા આવતી હોય તો જુદી તો એટલી અનુકૂળતા આપતા હોય તો આપણને શું વાંધો છે?
અને પછી આજે અમે ત્યાંથી નીકળી ગઈએ, માની લો મને બીજી બધી રીતે અનુકૂળતા છે, બરાબર. એને કુસંગ ગણીને અમે નીકળી જઈએ. કુસંગ તો ખરેખર રીતે અમે ત્યાં કોઈ વાત થોપતા નથી. કુસંગ ક્યારે કહેવાય? હું પરિણામ માં એની બાજુ મારા પરિણામ હું નીચે રૂમ માં બેઠા હું પણ જયા કરતા તો હું કુસંગ કરવાનું હું જાઉં છું ભાવથી. એ તો કોઈ આવતું નથી, મારા પરિણામ ક્યાં જાય છે? હવે એ છોડીને આપણે વ્યા જઈએ અહીંથી તો મારે મારા કામ ધંધા માટે મારે પાછું મારા બીજા બધા જવાનું છે. મને દેખાય છે બધું કે મેં કુસંગથી કેવું નુકસાન કર્યું, કન્સ્ટ્રક્શન ના ધંધામાં કેવા કેવા માણસો થાય તો એ બધી મને અત્યારે સગવડતા છે. મૂકી કે મારે મારે જે મારે વધારે કઈ જોતું નથી અને જેટલું મળે જેટલું એ મને કોઈ આવતો અવકાશ છે. મતલબ પછી મારી રુચિ ઓછી છે, હું કામ ઓછું કરું એ બીજી સાઈડ નો સવાલ છે. પણ ઉલજીને ઓળામાં પડવાની વાત જેવું લાગે છે.
એ બધા વિવેક
વાત કરવી છે આપણે.
જ્યાં સત્સંગ ની છૂટ હોય પછી તો બીજો કઈ વાંધો આવવાનો સવાલ નથી રહેતો. ક્યાં વાંધો આવવાનો સવાલ નથી રહેતો.
તમે કોને ના પાડી દે? અમે આમ કલ્પના કરી રાખી છે. અમે બેસતું ત્યાં સુધી કીધું છે, ભલે કરે જે કરે આવશે તો આપણે
કેટલી કલ્પના કરી બેસીએ છીએ,
આપણે જ કલ્પના કરીને દુઃખી થતા હોય આપણે.
ચાલો વ્યક્તિગત ચર્ચા રાત ના કરશું, રાત્રે ચર્ચા નો ટાઈમ તો લઈએ છે, રાત્રે ચર્ચા નો ટાઈમ તો આપણે રાખ્યો છે. અત્યારે તો એટલું છે કે આપણે જે કલ્પનાથી માનેલું છે એ આપણા વૈરાગ્ય થી મટવું જોઈએ. શેનાથી મટવું જોઈએ? આપણી નિરસતાથી અને વૈરાગ્ય થી મટવું જોઈએ. કૃપાળુદેવે સૌભાગભાઈ ને શું કહ્યું કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ થાવ, આવી એક ગાંડી શિખામણ તમને લખું છું. કેવી શિખામણ કીધી? લોકો તો એમ કે ભાઈ કુટુંબ તે પ્રેમ કરો, કુટુંબ પ્રેમ કેળવો. નાની એમ કે તું કુટુંબમાં પ્રેમ મૂકી દે, એટલે દુનિયાદારીની દ્રષ્ટિએ ગાંડી શિખામણ છે. અલૌકિક વાત છે, લૌકિક વાત થોડી છે. મૂળમાં આત્માની લગ્ની લાગવી જોઈએ. જો એ રિપીટ કરે છે, મૂળમાં તો આત્માની લગ્ની લાગવી જોઈએ. વિચારની સાથે આ બધું આવે એટલે લગ્ની આવે તો રસ તૂટે. એટલા વિચારથી રસ નહીં તૂટે.